કે યંગ જે ઓડિયન્સ છે, કોલેજ ગોઈંગ ઓડિયન્સ, કોલેજનો ઓડિયન્સ, એની સામે જુદા જુદા સાહિત્ય પ્રકારો લઈ જવા અને એમને સાહિત્યમાં રુચિ કેળવા, એ લોકો વાંચતા થાય એવા પ્રયત્નો કરવા. એટલે એની અંતર્ગત અમે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ આ રંગારા હેઠળ ડેવલપ કર્યા. અમે જે શરૂઆત કરીએ છીએ એ અમે જે ટ્રાન્સલેશનનો પ્રોગ્રામ ડેવલપ કર્યો એનાથી, કારણ કે ટ્રાન્સલેશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફિનોમિનન વેન ઇટ કમ્સ ટુ લિટરેચર. આપણી ભાષાનું સાહિત્ય અન્ય ભાષાઓમાં ટ્રાન્સલેટ થાય અને અન્ય ભાષાઓનું સાહિત્ય ગુજરાતીમાં આવે અને એ વંચાય તો તમારો પર્સ્પેક્ટિવ એ બહોળો થતો હોય છે. એના ભાગ સ્વરૂપે પહેલી બે કૃતિઓ જે અમે વાંચવાના છીએ એ ટ્રાન્સલેશન છે. પીએલ દેશપાંડે, પુલ દેશપાંડે, મરાઠીના બહુ દિગ્ગજ, બહુ મોટા ગ્રેટ સાહિત્યકાર, હ્યુમરિસ્ટ, હાસ્ય કલાકાર, એમના બે નિબંધોથી અમે શરૂઆત કરીશું. પછી શોભા બેન્દ્રે બોન્દ્રેનો એક મુંબઈના ડબ્બાવાળા પર લખાયેલી નોવેલ છે, એમાંથી કેટલાક અંશો વાંચીશું. પછી જિજ્ઞા એક મોનો એક્ટ પરફોર્મ કરશે અને પછી જિજ્ઞા મારા એક નાટકમાંથી એક નાનો અંશ પરફોર્મ કરશે. સો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ. 35-40 મિનિટ સુધી તમારે અમને સહન કરવા પડશે. કોઈ કેવું કીધું કે દિલ્હીથી દોલતાબાદ ને દોલતાબાદથી દિલ્હી એ રાજધાની આપણી ફેરવાઈ, આપણે ત્યાં ગયા પછી પાછા આવ્યા. હું એવી આશા રાખું છું કે તુગલકે કર્યું એના કરતા રાજ થોડું અહીંયા વધારે સારું. તો આપણે શરૂ કરીએ. પીએલ દેશપાંડે, પુલ દેશપાંડે, મરાઠીના દિગ્ગજ સાહિત્યકાર, એમનો એક હાસ્યલેખ છે અને એનું શીર્ષક છે બાળપોથીથી મેટ્રિક સુધી. હું એમની નીચે બેસું પછી નક્કી કરું કે પાછળ સુધી ના દેખાતું તો અમે બધા ઉભા ઉભા પરફોર્મ કરીશું. આજે હાસ્યલેખ છે ભાઈઓ બહેનો, એનું શીર્ષક છે બાળપોથી થી મેટ્રિક સુધી. બાળપોથી એટલે કેજી. હું એક નાની વિનંતી કરું કે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી જો ન થાય તો અમને ગમશે. પ્લીઝ, થેન્ક યુ, થેન્ક યુ. બાળપોથી થી મેટ્રિક સુધી, બાળપોથી એટલે કેજી, એટલે જે આખો અભ્યાસ રહ્યો 10-12 વર્ષનો, એ ગાળામાં, એ સમયમાં કેવી ભયંકર રીતે બાળકો ભણતા. મેટ્રિક સુધી,
બાળપોથીથી માંડી ને મેટ્રિક થતા થતામાં મારું આખું આખું ભારે હાડમારીમાં વીત્યું. મારા એ રમ્ય કહેવાતા બાળપણમાં ફાચર મારવાનો શ્રેય દામલે માસ્તર નામ ધારણ કરનારા કાળને જાય છે. સોરી, અમારા મુંબઈમાં ઘાટી લોકોને એક એવી ટેવ કે ક્યાંય બિલાડી દેખાઈ નથી કે જે હાથમાં આવ્યું એ છૂટું માર્યું નથી.
ભાઈ, જેવું બિલાડીની બાબતમાં ઘાટીનું, એવું છોકરાની બાબતમાં દામલેનું. પહેલા 4 વર્ષ આ ગુરુ અનિષ્ટ થઈને મારી રાશિમાં આવ્યો હતો. ત્યારે દરેક વર્ગને જુદો ઓરડો ને જુદા માસ્તર એવા બધા શોખ પોસાતા જ નહીં. 5માં જ્યોર્જ બાદશાહના કડક પહેરા હેઠળ તબેલા જેવી જગ્યામાં સ્કૂલ ભરાતી. ભીંત પર જ બાળપોથી ધોરણ પહેલું બીજું એવા પાટિયા મારેલા રહેતા. દામલે માસ્તર 3 વર્ગો હાંકતા એકી સાથે અને બાળપોથીનો ગણો તો 4.
દામલે માસ્તર 4 તરફ ભણાવતા, મોઢેથી 4th ધોરણનો હિસાબ લેવતો, હાથ વડે પહેલાના છોકરાઓને વિધાતાએ કેવળ શિક્ષા કરવા માટે સર્જેલા ભાગ પર આંબલીની છડી ફટકારવાનું કાર્ય થતું, ત્રીજાને શુદ્ધ લેખન, એટલામાં કોઈ છોકરાએ પકડેલા અંગૂઠા છોડ્યા કે જાઓ છું આગે મનિયા, અને વચ્ચે જ છીકણી સૂંઘી લેવી. આટલી ક્રિયાઓ એક સાથે ચાલતી, તબેલાની એ રાખ પ્રજા પર કોક સુલતાનની જેમ એ રાજ્ય કરતા. એમના બોલવામાંનો કયો ભાગ કયા વર્ગ માટે છે એ અમારે જાતે શોધી કાઢવું પડતું.
એક હોજને એ દુનિયા છોલી કરી શકત ને. બે નળીઓ છે, એમાંની એક નળીમાંથી પાણી છોડીએ તો એ કાંતિરા કાન પકડ પાણી છોડીએ તો બે કલાક એ ગાગરી મૂકીને શું ખાય તું? 35 મિનિટ પેલો ડફોળ બાજુવાળા મૂર્ખા સાથે વાત કરે છે, જોઉં છું 20 સેકન્ડમાં ખાલી થાય. બીજો નર છોડીએ તો એ પાડા બાંકડા પર ઉભરે, ચાલ નાડું કેમ ચૂસે, સાલા તારો બાપ ભૂખ્યો રાખે તને. 45 મિનિટ આજે વાઘળેલો મીનું કેમ નથી આવ્યો, ચોપ કઈ નથી રહેવું, એને ઘેર તેરવા નીકળી જાય, પાલી નીકળ્યા બધા મસાણે જવા, 10 સેકન્ડમાં ભરાઈ જાય. ટૂંકમાં આ બધા ગૂંચવાડામાંથી ભણનારો વર્ગ ગણિત ટપકાવી લેતો, પાડો બરાબર સમજી જતો કે બૂમ એના નામની જ પડી છે, કોઈ અંગૂઠા પકડ્યા છે, બે પાંચ જણા બાંકડા પર ઊભા છે, કોઈ ભીંત તરફ ઊંધું ફરીને ઊભું છે, મારથી કકડીને કોઈ રડી રહ્યું છે, ને બાકીની પ્રજા હેપતાયેલી આંખે આ સુલતાનના હુકમોનું પાલન કરતી ઘંટની રાહ જોતી ઊભી છે. કોઈ પણ સરદય માણસનું અંતઃકરણ ભરાઈ જાય એવું આ દ્રશ્ય રહેતું.
આ દામલેમાં સ્તર ભૂલે ચૂકે માંદા ના પડે. શાળાકીય જીવનમાં ગણિત, ભાષા, ઇતિહાસ, ભૂગોળ, ડ્રોઈંગ ને વ્યાયામ, આ બધા મારે માટે સરખા. આમાંથી એક વિષયમાં મેં ગુલ્લી નથી મારી, કે સાથે દોસ્તી નથી જમાતી. નબળું રાષ્ટ્ર બધા સાથે મૈત્રી ભાવ રાખીને રહે ને એમ ઉરેત, અને એમાંય ગણિત તો સેજ વધારે બળું. ગણિતવાળા ગોખલે એ જ ગોપાલકૃષ્ણ ગોખલે છે એ જાણ્યા બાદ આગલી આખી પેઢી એમને છોડીને ગાંધીજીની પાછળ કેમ જતી રહી? ગણિત મને અચાનક ઉકેલાઈ ગયું.
ને પાછા ગણિતની ચોપડીમાં ઉદાહરણો કેવા આવે?
બાળકો, તમને ચોકલેટ ભાવે છે ને? અરવિંદની વરસગાંઠે એની બા 100 ચોકલેટ લાવી હતી, મીઠી મધુરી ચોકલેટ, સુંદર સુંદર ચોકલેટ. તમે એની ચાંદી ભેગી કરો છો ને?
હવે આગળનું ગણિત વાંચતા વાંચતા તો મારાથી ડુસકું ભરાઈ જતું. એક તો બાળુલા શબ્દની જેમ વરસગાંઠ શબ્દ પણ સમકાલીન મરાઠી ભાષામાં હતો જ નહીં. નવું વર્ષ બેઠાની જાહેરાત, આ ઘોડો નવું વર્ષ તો થયો તો જોને કેવું હાલોટે છે ગધેડા જેવો, એવા જ શબ્દોથી થતી. ક્યારેક 3-4 વર્ષે એકાદ વાર બાપ દીકરાને પૂછી લેતો, એ ગધેડા કેટલામાં આવ્યો? 3જામાં, ગધેડો કહેતો. એ જમાનામાં માસ્તરનું ગુરુજી થયું નહોતું, તેમજ મા બાપનું પણ પાલક થયું નહોતું. પાલક એ તત્કાલીન મરાઠી ભાષામાં ભાજીપાલાનો પ્રકાર હતો. વર્ગમાં પણ માસ્તર વાલીનો ઉલ્લેખ, એ તારો બાપ મરી ગયો કે શું, એમ ચોખ્ખા દિલે કરતા. એકંદરે જમાનો છાપ ને સીધો, બાપનું નિશાળે આવવું, છોકરો, માસ્તર ને બાપ ત્રણેને ગમતું નહીં. પરસ્પરના આ સંબંધો સંપૂર્ણ તિરસ્કાર પર આધારિત હતા.
હસતા હસતા માર ખાઈને આભારનું ભાષણ કરીને નીચે બેસી જવું એવી ગુરુજનોની અપેક્ષા રહેતી, અને ટેવાતા ટેવાતા રડ્યા વગર માર ખાતા આવડી જતું, અને નફટાઈ નામનો એક દૈવી ગુણ ઉમેરાતો.
આ જ ગુણનો બેફામ વિકાસ થાય છે, જેમાંથી પોતાના છોકરાને અમેરિકા મોકલીને બીજા છોકરા પાસે કાંતણ કામ કરનારાના આગેવાનો પેદા થાય છે. છેતરપિંડી પર આધારિત ધંધા કરીને ગીતા મંદિર બાંધનારા ભગવત ભક્ત પૂંજીપતિઓ ઉત્પન્ન થાય છે. દેશી દારૂ ચલાવીને દારૂબંધી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનનારા પેદા થાય છે. આ લોક ને પરલોકમાં કલ્યાણ કરનારો આ ગુણ છે.
ચાલો ગણિતનું છોડો, સમજ્યા કે નથી હોતું કોઈ કોઈકના નસીબમાં, પણ ભાષા નામના વિષયના ગદ્ય અને પદ્ય એવા બે ચોખ્ખા ભાગ પાડેલા હતા. જે ગદ્ય નથી તે પદ્ય, ને જે પદ્ય નથી તે ગદ્ય, એવું હતું. ઉદાહરણાર્થે પ્રફુલ્લ થઈને સુપુષ્પ ઊભું, આ પંક્તિમાં પુષ્પ વિશે કોઈ આનંદદાયક બાતમી છે એનો પત્તોય લાગવા દેવામાં આવતો નહીં. માસ્તર પોતાના કરડા અવાજે એ પંક્તિ વાંચીને મોટેથી ગરજતા,
ઊભું એટલે શું, શું શોભ્યું, ઊભું શોભ્યું, એવા શબ્દો ભમ ભમ કરતા આવે ને એટલે સુપુષ્પ નામનું પ્રકરણ ખભે કુવાડો લઈને બારવટિયાની જેમ ઊભો હોય ને એવું લાગતું. અપંડ્ય ગભરાતા ગભરાતા મોઢે થઈ જતું, એટલું જ નહીં, ગભરાટનું માર્યું મોઢે કરવું પડતું. પાઠ્યપુસ્તકમાં છોકરાઓને ગમી જાય એવી એક પણ વિગત ન પેસવા દેવાની વિલક્ષણ ખબરદારી શિક્ષણ ખાતું રાખતું. અમારે વખતે બધી જ નિશાળોનું બોધ ચિહ્ન ચૂપ બેસો એવું હતું.
જેમ ગણિતમાં દામ લે એમ ભાષામાં ગોળે, આ ગોળેમાં સ્તર બધી જ કવિતાઓ જણાવતા અત્યંત દુઃખ થાય છે કે એવા સુરમાં જ વાંચે. ખબરદાર જો એડી ટાંપીને વધ્યા આગળ, રાઈના દાણા જેવા ટુકડે ટુકડા, આવી જુસ્સા ભરી શરૂઆત વાળી અમારે એક કવિતા આવતી હતી. આ ગોળેમાં સ્તરના મોઢે એ કવિતા સાંભળીને પેલો મરાઠા બાલવીર પોતાની નાગી તલવારથી ચીકણા ભીંડા સમારવા બેઠો હોય ને એવું લાગતું.
વિદ્યાર્થી વિષયમાં રસ લેતો થાય એ વાતથી બધા શિક્ષકો ડરતા હોવા જોઈએ. મને મરાઠી કવિતા અને નવલકથા વાંચવી ખૂબ ગમતી, પણ મરાઠી જ્યારે વિષય થઈને આવે ને ત્યારે મીઠાઈ પર માખીનો કબીલો બેઠો હોય ને એવું લાગે.
નાટકના શિવાજીને જોઈને હંમેશા એમ કહેવાનું મન થતું કે ઓ શિવબા, તમે ઇતિહાસમાં જવાને બદલે નાટકમાં જ કેમ ના રહી પડ્યા.
ફિઝિક્સમાં આર્કિમિડીસ નામનો કોઈ સંશોધક પાણીમાં વસ્તુ ડૂબાડ્યા પછી આજુબાજુ પાણી ઢોળાય છે એવી શોધ લાગવાથી યુરેકા એવું બરાડતો બરાડતો બાથરૂમમાંથી ઉગાડો પુગાડો દોડી નીકળ્યો એ વાત મારી જાણમાં છે. એમાં મને કઈ દમ દેખાતો નથી. આ તો બધી મોટા માણસની નાની નાની વાતો. એક તો બીજા બધાની જેમ એ પણ બાથરૂમમાં પંચ્યું લઈ જવાનું ભૂલી ગયો છે, અને ઘરમાં કોઈ નથી એ જાણીને બાથરૂમમાંથી એમને એમ બહાર દોડી આવ્યો છે, ને દોરીએ ટોવેલ ભાળીને ઓ તારી જડી ગયો યુરેકા એમ બરાડી ઉઠ્યો છે. હવે એમાં યુરેકા શું ને એના આટલા બધા વખાણ છે ના, પણ સામે બેઠેલા છોકરાઓનો એક એક ગુણ ન જોવો ને કોક પંચિયા વાળાના વખાણ કરતા બેસવું એમાં જ અમારા ગુરુજનો ધન્યતા માનતા હતા.
નાટકમાં શિવાજીનું કામ કરીને મેં ઇનામ મેળવ્યું. બીજે જ દિવસે ઇતિહાસના માસ્તર કતરાતા કતરાતા બોલ્યા,
અહો ગો બ્રાહ્મણ પ્રતિપાલક, સાતમા હેનરીએ શું કર્યું?
આઠમા હેનરીને જન્મ આપ્યો. શિવાજી મહારાજ માટે અણગમો ઉભો કરવાના અભિયાન પર ખાસ ઔરંગઝેબે એમની નિમણૂક કરી હોય ને એવો ઇતિહાસ આ માસ્તર અમને શીખવાડ્યો.
ભાઈ બધું જ કઈ આવું નહોતું, કેટલાક ભલા ભગવાનના શિક્ષકો પણ હતા, પણ મંગળવાળી છોકરીની જેમ એ અમને મળતા નહીં. ટૂંકમાં 11 વર્ષ આ નક્કામાં કામ ધંધામાં આખું બાળપણ પગ નીચે ચટકા ભરનારી રેતીની જેમ સરી ગયું. હાથે ચોંટી રહેવો લાયકાતનો એક એક કણ ના આવ્યો, હાથમાં આવ્યો ફક્ત માર.
ને એટલે જ જે કોઈ મોટા માણસે બાળપણને વિદ્યાર્થી દશા કહી છે તેને ખરેખર માન આપવાનું મન થઈ આવે.
સાહિત્યની મહેફિલ છે એટલે એક ખાસ આ આર્ટિકલ પીએલનો નિબંધ છે વાંચવાનું મન થાય. એનું શીર્ષક છે હાસ્ય લેખકના દુઃખો. અને ઘણા બધા હાસ્ય લેખકોની આ ફરિયાદ છે ને એમનું પેન પણ છે કે તત્સમ સાહિત્ય એ એમને હ્યુમરિસ્ટ કહીને ડિસ્કાર્ડ કરે છે. તો આ જે પેન છે એ પીએલએ એમની આગવી શૈલીમાં હસતા હસતા વ્યક્ત કર્યું છે. હાસ્ય લેખકના દુઃખો. તમને લેખક થવાનું મન કેમ થયું? હવે ભાઈ સાચું કહું ને તો લેખક થવાનું મન મને થયું જ નહોતું. નાનપણની મારી મહત્વાકાંક્ષા તો રેલવેનો ગાર્ડ બનવાની હતી. એટલું એક જો મને ફાવી ગયું હતું ને તો મરાઠી સાહિત્યની એક માલગાડી સરખે પાટે ચડી જાત.
આવતીકાલથી હું લેખક થવાનો છું એવી જાહેર પ્રતિજ્ઞા કરીને કોઈ કંકા આગળ યાશાઈના ખડિયા ફાઉન્ટન પેનો વગેરે ભેગા કરવા બેસતું નથી. ને જે લોકો આવા મહાન સાહિત્યકાર થવાનો સંકલ્પ કરે છે અને ઘન ઘોર અભ્યાસ કરવા મચી પડે છે એ બિચારા બહુ તો વિવેચક થાય છે. સિનેમામાં હીરોનો પાઠ ભજવવા નીકળેલા કોઈક જણને હીરોના કપડા પર ઇસ્ત્રી કરવામાં આખી જિંદગી વિતાવી પડે ને એવી આ લોકોની દશા થાય છે.
તમે વિનોદી લખાણ જ કેમ લખો છો? હવે આ સવાલનો જવાબ શું આપવાનો? તમે છીંક કેમ ખાવ છો? એ સવાલનો જવાબ જેમ મને છીંક આવે છે ને મારથી નથી રોકાતી ભાઈ એટલે ખાઉં છું એવો જ આપવો પડે, બીજું શું? લોકો ફલાણું કેમ કરે છે ને શું જવાબ આપવાનો? તોય આ સવાલ મને દર વખતે જુદા જુદા શબ્દો પર ભાર મૂકીને પૂછાય છે. કેમ ભાઈ તમે હાસ્યલેખ કેમ લખો છો? હવે મને કહો, કોઈ કુસ્તી વાળાને જઈને એમ પૂછે કે તમે સારંગી કેમ નથી વગાડતા? ભાઈ પૂછનારની ડોક ના મરડાઈ જાય?
બાકી હાસ્ય લેખકો પાસેથી લોકો અપેક્ષા પણ કઈ જુદી જ રાખતા હોય છે. એકવાર હું ધોતિયું ધોવા બેઠો, મારું પોતાનું જ, એટલામાં એક ભાઈ મને મળવા આવ્યા અને કે તમારી પાસેથી સાવ આવી અપેક્ષા નહોતી રાખી. મેં પૂછ્યું કેમ? તો કે હાસ્ય લેખકના ઘરમાંથી તો હાસ્ય કલ્લોલ સંભળાવો જોઈએ ને એને બદલે સાવ આવા ધોકા ના આવવા જો.
હવે શરણાઈ વાળાએ ચૂસણીની જેમ દિવસ આખો મોમાં શરણાઈ ખોસી ફેરવું જોઈએ એવું કહેવા જેવું થયું. વાત અરે હાસ્ય લેખકોનો ઘરઘાટી જતો રહે તમને ધોતિયાને હમણાં કંઈક તો કરવું પડે ને ભાઈ.
એક ગામમાં મારું ભાષણ હોવું હતું. સવારે 4-4 વાગે હું એ ગામે પહોંચ્યો. મેં કાર્યકર્તાઓને કહ્યું હું જરાક ઊંઘી લઉં. તો લાગલું જે બોલ્યા તો શું પરોઢની આ સુરમ્ય વેળાએ તમે ઊંઘી જશો? પરોઢની વેળા સુરમ્ય હોય છે એ ગંભીર લેખકોએ ફેલાવેલી એક ગેરસમજ છે. અરે હકીકત તો એ છે કે પરોઢની ઊંઘ જેવું સુરમ્ય આ દુનિયામાં બીજો કઈ નથી.
મેં એમને કેટલું સમજાવી જોયા પણ એ તો માને જ નહીં. પરોઢની એ સુરમ્ય વેળાએ એમણે નદી કિનારાની સહેલ એરેન્જ કરી. થાય પણ શું, રાતનો ને એમાંય પાછો રેલગાડીનો અંગે અંગ ખોખરું કરી મૂકનારો ઉજાગરો આંખમાં આંજીને પરોઢની એ સુરમ્ય વેળાએ કાર્યકર્તાઓ સાથે નીકળવું પડ્યું નદી જોવા. જોઈ શું કરી શકો? એટલામાં એક જણે મને કીધું તમને નદી જોઈને ખાસ સ્ફૂર્તિ આવી એવું લાગતું નથી. વળી બીજા એક જણાએ કીધું હાસ્ય લેખકોને નદી જોઈને સ્ફૂર્તિ ના આવે. કેમ? અહીંથી 2 માઇલ પર એક ધોધ આવેલો છે. ધોધ અને હાસ્યને સીધો સંબંધ છે. હાસ્યનો ધોધ, ધોધ એ તો હાસ્ય લેખકોનું ઇન્ક્યુબેટર છે. ચલો ત્યાં જઈએ. અને કહેવાની વાત એ છે કે સાંજના પેલા હાસ્યમય ભાષણમાં સ્ફૂર્તિ આવે માટે થઈને એ લોકો મને ધોધ સુધી લઈ ગયા. ધોધ ખાસો 4 માઇલ દૂર હતો. તચલી આંગળી જેટલું પાણી પડતું હતું. છોડો પત્યું, દરેક ધંધાના આગવા દુઃખો હોય છે. અમારા ધંધાના થોડા વધારે દુઃખો છે. પણ ટૂંકમાં લોકોને હસાવવાનું મન કેમ થાય છે સવાલનો જવાબ રડાવાનું નથી થતું એટલે એટલો જ છે.
એક વિદુષકે મરતી વખતે કહ્યું મારા મર્યા પછી રડશો નહીં, મારો હાસ્ય વિનોદ સંભાળજો અને ખૂબ હસજો. એની ઉત્તર ક્રિયા પતી ગયા પછી એના સગા સંબંધીઓએ એની હાસ્ય કથાઓ કહેવાની શરૂ કરી અને એમને તો કંઈ સમજાય જ નહીં કે આજ સુધી એના મુખે જે કથાઓ સાંભળીને હસતા રહેનારા આપણે આજે એ જ વાર્તાઓ સાંભળતા સાંભળતા આપણી આંખો ફરી ફરીને ઉભરાઈ કેમ આવે છે?
દુઃખ તો ખાલી એટલું જ કે આવું પવિત્ર નજરાણું જીવતે જીવત હાસ્ય લેખકને ક્યારેય મળતું નથી. છોડો, આપણા હસાવે હસે છે એ કંઈ ઓછું છે. ત્રીજો શોભા બોંદરેનો એક લેખ છે, એકચ્યુઅલી નવલકથા છે. શોભા બોંદરે મરાઠી લેખિકાએ મુંબઈના ડબ્બાવાળાઓ પર એક આખી નવલકથા લખી. આપ જાણતા હશો મુંબઈના ડબ્બાવાળાઓ વિશે, હું ટૂંકમાં એની પૂર્વ ભૂમિકા બાંધી દઉં. મુંબઈની જિંદગી આપને ખબર છે, સવારે 7 વાગે વિરાલથી નીકળેલો માણસ 10:30 ચર્ચ ગેટ પહોંચે, ત્યાંથી 6 વાગે નીકળે 9:30 ઘરે પાછો પહોંચે, અડધી લાઈફ ટ્રેનમાં અડધી ઓફિસમાં અને બાકીની ઊંઘમાં, એવી જિંદગી. મુંબઈના ડબ્બાવાળાઓએ આવીને આ જિંદગીમાં, આ ટફ લાઈફમાં એક અદ્ભુત આનંદની વસ્તુનો ઉમેરો કર્યો, અને એ કે આ જિંદગી જીવનારાઓને પોતાનું ઘરનું ખાવાનું 12:15 મળી જાય એવી વ્યવસ્થા ઊભી કરી. કોકણના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ લોકો આવ્યા અચાનક જ, મને લાગે છે 80s આસપાસ, અને એમણે ટિફિન સર્વિસ ચાલુ કરી. 9:30-10 વાગે ઘરેથી એક માણસ ટિફિન ઉપાડે, અને બરાબર 12 વાગે ઓફિસ પર એ ટિફિન પહોંચી જાય. આ દરમિયાનમાં ટિફિન ઘણીવાર તો 4-4 ગાડીઓ બદલે, આ બધા અભણ, પણ સાઇન લેંગ્વેજથી એમણે એવું પરફેક્શન અચીવ કર્યું કે બહુ મોટી એક મેનેજમેન્ટની સંસ્થાએ એમને બહુ ખ્યાતનામ એવો 6 સિગ્મા એવોર્ડ આપ્યો. અને એવોર્ડ એટલા માટે આપ્યો કે સ્ટેટિસ્ટિકલી એવું પ્રૂવ થયું કે 60 લાખ ડબ્બાઓની આપલેમાં આ ડબ્બાવાળાઓ ખાલી 1 વાર ભૂલ કરે છે, અને મોટી મોટી મેનેજમેન્ટ ફર્મ્સ કરતા એમનો સ્ટેટિસ્ટિકલ પરફેક્શનનો ડેટા ઇઝ મચ હાયર. ટાઈમ મેગેઝિનના કવર પેજ પર એમનો ફોટોગ્રાફ આવ્યો. પ્રિન્સ ચાર્લ્સ જ્યારે ભારત આવ્યા ત્યારે એમણે આ ડબ્બાવાળાઓને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. આઈઆઈએમ જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં એમને ઇન્વાઇટ કરવામાં આવ્યા. ઇનફેક્ટ અમદાવાદની આઈઆઈએમમાં જ્યારે આવ્યા એમના 2 પ્રતિનિધિઓ સોપાનરાવ મરે અને મેદગે સાહેબ, ત્યારે એમને કોઈએ પૂછ્યું કે તમે કોમ્પ્યુટરનો પણ ઉપયોગ નથી કરતા, તો આવું પરફેક્શન તમે અચીવ કેવી રીતે કરો છો? તો સોપાનરાવે જવાબ આપ્યો કે ભાઈ અમારું કોમ્પ્યુટર આ છે, અને એ લોકો એની પર એક ગાંધી ટોપી પહેરે, ટિપિકલ મહારાષ્ટ્રીયન કેપ, અને કે કોમ્પ્યુટરમાં વાયરસ ના આવે ને એટલે પછી અમે આ ટોપી પહેરીએ છીએ. આ હોય ને પછી તાર તડકો વરસાદ અમને કઈ ના નડે. પ્રિન્સ ચાર્લ્સ એમને મળવા આવ્યા, અને પછીના 6-8 મહિના પછી જે બન્યું એ અમે અહીંયા વાંચીએ છીએ. એ દિવસે રોજની જેમ જ દાદરની ઓફિસે પહોંચીને કામ ચાલુ કર્યું ત્યાં મોબાઈલ વાગ્યો.
હેલો, હું બ્રિટિશ હાઈ કમિશનમાંથી જીતેન્દ્ર જૈન બોલું છું.
હા બોલા સાહેબ, કસો કાય?
તમારામાંથી કેટલા જણા પાસે પાસપોર્ટ છે?
હું ગંગારામ તળેકર અને સોપાનરાવ મરે.
તો ચાલો લગ્નમાં જવાની તૈયારી કરો. તમને પ્રિન્સ ચાર્લ્સે લંડન આવવાનું આમંત્રણ મોકલાવ્યું છે, 2 જણાને બોલાવ્યા છે. તમારામાંથી કોણ આવશે નક્કી કરી લો.
મેં કેલેન્ડર જોયું, શુક્રવાર 1 એપ્રિલ 2005. એપ્રિલ ફૂલ બનાવ છે.
અરે હોય કઈ, તમે આવો, હું તમને કાગળ દેખાડું.
બ્રિટિશ હાઈ કમિશનની ઓફિસમાં ગયો, ઇંગ્લેન્ડના રાજકુમારે મોકલેલું આમંત્રણ જોયું. હવે ખોટું શું કહેવાનું, અભિમાનથી છાતી ફૂલાઈ ગઈ. અરે 100 કરોડ માણસનો આપણો દેશ ને એમાં લગ્નમાં જવાનું આમંત્રણ અમને 2 ડબ્બાવાળાઓને. એવું નક્કી થયું કે હું ને આ સોપાનરાવ મરે અમે 2 લંડન જઈશું.
જતા તા અમે 2, પણ અમને ખબર હતી કે ખરું માન અમને નહીં પણ મુંબઈના 5000 ડબ્બાવાળાઓને મળ્યું છે. અમે તો ખાલી એમના પ્રતિનિધિ.
ને પછી તો જે ધાંધલ થઈ ગઈ એટલે એટલી તો અમારે જાનમાં નહીં થઈ હોય. ત્યાં પેલો પ્રિન્સ ચાર્લ્સ તો આરામમાં હશે, પણ અહીંયા અમે ને અમારા ડબ્બાવાળા બધા ધંધે લાગી ગયા.
1 એપ્રિલે આમંત્રણ મળ્યું ને 8 એપ્રિલે તો લગ્નનું મુહૂર્ત, હાથમાં ફક્ત 6 દાડા. પણ ઘણીવાર શું, ખરાબ વસ્તુમાંથી એ સારી વસ્તુ નીકળે, ને એવું થયું. ક્રિશ્ચિયન લોકોના ધર્મગુરુ પોપ જ્હોન પોલ મરી ગયા. પોપ પોપને શ્રદ્ધાંજલિ આપવા પ્રિન્સ ચાર્લ્સ વેટિકન ગયા અને લગ્ન એક દિવસ પોસ્ટપોન.
અમને એક દિવસ વધારે મળ્યો તો સારું થયું, પણ ડબ્બાવાળાઓ ખાસ તો એટલે ખુશ થયા કે અમાસના કમુહૂર્તે થનારા લગ્ન હવે ગુડી પડવાના શુભ મુહૂર્તે થશે. જોકે એ પહેલા મુંબઈના સંન્યાસ આશ્રમ મંદિરમાં હોમ હવન કરીને અમે ડબ્બાવાળાઓએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે વિઠોબા અમાસ હોય તોય પ્રિન્સના લગ્ન નિર્વિઘ્ને પાર પાડજે, અમારે જવાનું છે.
હવે ખુદ ઇંગ્લેન્ડના પ્રિન્સે આમંત્રણ આપ્યું એટલે એર ઇન્ડિયા વાળાઓએ ટિકિટ આપી. તાજમહેલ હોટલ વાળાએ કીધું કે તમે લંડનમાં અમારે ત્યાં જ ઉતરજો, લંડન પહોંચો ત્યાંથી નીકળો ત્યાં સુધી તમે અમારા મહેમાન. પછી શું, મહેમાન ખુશ?
હવે બહારના લોકો આટલો ઉત્સાહ બતાડે પછી ઘરના ઓછા પાછળ રહે. અમારી પત્નીઓએ પ્લેનમાં ખાવા માટે ચેવડો બાંધી આપ્યો, ભાખરી અને ચટણીના ડબ્બા તૈયાર કરી દીધા. એમને ચિંતા કે લંડનની તાજમહેલ હોટલમાં કંઈ ખાવા બાવન મળે કે ના મળે, પણ આપણો માણસ ભૂખ્યો ના રહેવો જોઈએ. આ સોપાનરાવને કોઈકે કીધું કે લંડનમાં સાલું પાણી બહુ મોંઘું મળે, 100 રૂપિયાની એક બાટલી.
તો મેં તો અડધી બેગ પાણીની બાટલીઓથી જ ભરી કાઢી. પ્રિન્સ અને એમના મિસિસને પ્રેઝન્ટ આપવા માટે તલના લાડુ લીધા, તિરંગા વાળું ગ્રીટિંગ કાર્ડ ફ્રેમ કરાવ્યું ને કેમિલા ભાભી માટે મોતીનું મંગળસૂત્ર લીધું.
ખાવા પીવાનું પતી ગયું, પ્રેઝન્ટ આવી ગઈ. હવે સવાલ કપડાનો. કોઈકે કીધું લગ્ન ચર્ચમાં જે સૂટ નહીં પહેરો તો કોઈ ઘૂસવા નહીં દે. મેં કીધું ના ઘૂસવા દે તો ના ઘૂસવા દે. બોલતા તો બોલ્યો પણ અંદરથી ખબર હતી કે આટલું પ્રેમથી આમંત્રણ આપ્યું છે તો એક સૂટ માટે કોઈ ના ઓછી પાડે. 7 એપ્રિલની રાત્રે અમે એર ઇન્ડિયાના વિમાનમાં સ્થાનાપન્ન થયા. મેં પેન્ટ શર્ટ ચડાયેલા ને આ સોપાન રાવ આમને આમ જ હતા,
જબ્ભા લેંઘા અને ટોપીમાં.
10 કલાક પછી વિમાનમાં એનાઉન્સમેન્ટ થઈ કે લંડનના હિથ્રો એરપોર્ટ પર અમે ઉતરી ગયા. તાજમહેલ હોટેલમાં રણજીત ફિલિપોઝ નામના મેનેજરે અમારું હસીને સ્વાગત કર્યું. પછી સાહેબ પોતે અમને અમારો રૂમ દેખાડવા આવ્યા.
આવો, તમારા માટે ખાસ આ VIP સૂટ રાખ્યો છે. અમે અંદર ગયા. મેં કીધું આ તો રાજમહેલ છે, રાજમહેલ. તો ફિલિપોઝ સાહેબે હસીને કીધું, આજકાલના રાજા મહારાજા આવા જ મહેલ મારે, મોટા મોટા પોલિટિશિયન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, મોટા મોટા હીરો હિરોઈન. તમારા પહેલા આ જ સૂટમાં લાલ કૃષ્ણ અડવાણી ઉતરેલા, અત્યારે તમારી બાજુના સૂટમાં અમિતાભ બચ્ચન ઉતર્યા છે.
આણ બાપુ, આપણે બચ્ચનના પાડોશી? આવું તો સપનું નહોતું આવ્યું. મેં પૂછ્યું, એ પણ લગ્નમાં આવ્યા છે? તેમણે કીધું, ના, એમને લગ્નનું આમંત્રણ નથી. હવે તો ભાઈ અમે આશ્ચર્ય પામવાનું છોડી દીધું. નક્કી કર્યું કે જે થાય જોયા કરવાનું. આરામ કરવાનો ટાઈમ નહોતો. ઇંગ્લેન્ડના પ્રેસ વાળા મારી રાહ જોતા હતા. બાથરૂમમાં તરીને કપડાં બદલીને અમે તૈયાર થઈ ગયા. અમારા માટે શાકાહારી ખાવાનું રેડી હતું.
વેટર હિન્દી હતો, પ્રેસ જોડે વાત કરવા માટે એક દુભાષ્યો પણ આવી ગયો હતો. એને હિન્દી ઇંગ્લિશ બે આવડતું હતું એટલે અમારે શાંતિ હતી, ક્યાંય ફોરેન જેવું લાગતું જ નહોતું ને. પ્રેસ વાળાઓએ બી પહેલો પ્રશ્ન એ જ કર્યો, લંડનમાં કેવું લાગે?
મેં કીધું માસીના ઘરે આવ્યો ને એવું. ઘર જુદું પણ માયા અને મમતા માં જેવી, અમાર મુંબઈ જેવી.
પછી તો પ્રશ્નોનો વરસાદ ને ફ્લેશ બલ્બ ને કેમેરા ને બધાને એક જ કુતૂહલ કે પ્રિન્સ ચાર્લ્સને અમારા માટે આટલો બધો પ્રેમ કેમ. બોલી બોલીને મોઢું દુખવા માંડ્યું પણ પ્રશ્નો પતે તો ને.
શનિવારે વહેલા ઉઠીને અમે તૈયાર થઈ ગયા. મેં લંડનમાં લીધેલો સૂટ ચડાવ્યો ને સોપાન રામે લેગા જબ્બા પર જાકીટ ચડાવ્યું ને છેલ્લે અમારા ડબ્બાવાળાની આઈડેન્ટિટી એવી આ ગાંધી ટોપી ટાલકા પર મૂકી દીધી. હવે કોઈ કહે કે સૂટ બૂટ ને ગાંધી ટોપી, આ કેવું મેચિંગ? તો ભાઈ આપણો જવાબ એટલો કે ઇંગ્લેન્ડના શાહી લગ્નમાં જો મેદગે ને મરે જેવા બે ડબ્બાવાળા મેચ થતા હોય તો સૂટ બૂટ જોડે ગાંધી ટોપી છે ને મેચ ના થાય ભાઈ.
બરાબર 8 વાગે મિસ્ટર ઓલિવર બ્રેન્ડ અમને લેવા આવ્યા. એ અમને બકિંગહામ પેલેસ લઈ ગયા. બકિંગહામ પેલેસ એટલે રાણી એલિઝાબેથનું ઘર. ત્યાંથી 28 સીટ વાળી આલિશાન બસમાં અમે રાજઘરાનાના બીજા લોકો સાથે અમારી જાન વિન્ડસર કેસલ પહોંચી. અહીંનું પેલું ચેપલ કે શું કે, હા, એમાં એમના લગ્ન હતા. બધી વ્યવસ્થા ચકાચક, દરેક ખુરશી પર નંબર ને નામ લખ્યા હતા.
અમારું ભી નામ હતું. અમે શું આમ થોડા ટેન્શનમાં આવી ગયા હતા, પણ થોડી અંદરથી એકદમ ખુશ. બધે ગાડી ચાર ઝુમ્બર બુમ્બર સૂટ બૂટ ના દાગીના ઇન્દ્રના દરબાર જેવું લાગતું હતું. મોઢામાંથી હું નતું નીકળતું. આમ તો અમે સવારે હોટેલ થી નીકળ્યા ને ત્યારથી ચૂપ થઈ ગયા હતા. બોલીએ શું, અહીંયા અમારી જોડે પેલો દુભાષ્યો એ નહોતો, ને આ લોકોને યસ ફેસ માં આપણને કઈ સમજણ જ ના પડે. થોડી વારમાં પ્રિન્સ ચાર્લ્સ ને કેમિલા ચેપલમાં હાજર થયા. બ્લેસિંગ સેરીમની ની શરૂઆત થઈ એટલે રાજાના ધર્મગુરુ પ્રાર્થના બોલવા લાગ્યા. બધા ઉભા થયા, બધાએ હાથમાં ચોપડીઓ ઉપાડી ને એમાં જોઈને પ્રાર્થના બોલવા લાગ્યા.
ચોપડીઓ તો અમારી પાસે હતી, આંખ સામે મૂકીને હોઠ ફફડાઈ દીધા.
આપણે ત્યાં ચોખા આપે ને એમ અમને ગુલાબની પાંદડીઓ આપી. પ્રાર્થના પૂરી થઈ એટલે બધાએ વર વહુ ઉપર પાંદડીઓ નાખી. હવે શાહી મિજબાનીની શરૂઆત થઈ. શેમ્પેનની બાટલીઓ ફૂટી, ફીણ ફીણ થઈ ગયું. બધાની જોડે અમે ગુટો ગુટો લીધું ને જમવાનું તો આ હા 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 જોઈને જ પેટ ભરાઈ જાય. એક બી પદાર્થનું નામ આપણને ખબર નહીં. આજુબાજુ જોવાનું, ચાર જણા કરે એમ કરવાનું અને પેટમાં પધરાઈ દેવાનું.
પ્રિન્સ ચાર્લ્સ ને નવવધુ કેમિલા હવે મહેમાનોને મળવા લાગ્યા. અમારી ટોપીઓને લીધે અમે તરત જ દેખાઈ ગયા. એ અમારી દિશામાં આવ્યા.
મેં તરત જમણો હાથ સામે ધર્યો. સવારે હોટેલમાંથી નીકળતા પહેલા હાથમાં ઝીણા અક્ષરે લખી લીધેલું, વી વિશ યુ વેરી હેપી મેરીડ લાઈફ. હવે લગ્નમાં પેલો દુભાષ્યો તો હતો નહીં, એન ટાઈમે વાક્ય ભૂલી જવાય તો લખી લીધું. પરીક્ષા તો બહુ વાર આપી પણ ચોરી આ પહેલી વાર કરી. સાલ સામે આવે પહેલા, વી વિશ યુ વેરી હેપી મેરીડ લાઈફ, વી વિશ યુ વેરી હેપી, વી વિશ યુ વેરી હેપી મેરીડ લાઈફ. પ્રિન્સ ચાર્લ્સે થેન્ક યુ કીધું.
ભાઈબંધ જોડે બોલે ને એમ ફટાફટ બોલવા લાગ્યા, મુંબઈના બધા ડબ્બાવાળાઓને કહેજો કે હું એમને બહુ યાદ કરું છું. એટલામાં કેમિલા ભાભી આવ્યા. એમણે હસીને કીધું, આઈ હેવ હર્ડ અબાઉટ યુ, ગ્લેડ ટુ મીટ યુ.
મિજબાની પતિ પ્રિન્સ અને કેમિલા ભાભી હનીમૂન પર નીકળી ગયા.
બીજે દિવસે સવારે અમે હોટલ પર પેલી ભાખરીને ચટણી કાઢી, જોડી પાણી બી આપણું દેશી જ પીધું. એટલામાં વેટર આવ્યો.
આ શું ખાવ છો?
એને ચખાડી. એને ચટણી એટલી બધી ભાવી કે મને કીધું કે આની રેસીપી આપો તો હું હોટલના શેફને કહીશ.
છે ને બાકી જેન્ટલમેનોની 5 સ્ટાર હોટલમાં આપણી સિંગદાણાની ચટણીની વાહ વાહ. ફરી પાછો ફોન આવ્યો. ફિલિપોસ સાહેબે અમને બીજા 2-3 દિવસ રોકાઈ જવાનો આગ્રહ કર્યો, ટિકિટ પણ બદલાવી આપી. શું દિવસ બદલાયા જો, 3-4 વર્ષ પહેલા લોકો અમારી મશ્કરી કરતા હતા, એ ઘાટી એ મામા એવું કહીને બોલાવતા હતા. અમે તો એના જ છીએ, પણ પ્રિન્સ ચાર્લ્સને લીધે લોકોની નજર બદલાઈ ગઈ.
લંડનથી પાછા આવવા નીકળ્યા ને ત્યારે ફરી પાછા પ્રેસવાળા આવ્યા. એક જણાએ પૂછ્યું, હવે પાછા ક્યારે આવશો?
મેં કીધું, પ્રિન્સ ચાર્લ્સ ફરી એકવાર લગ્ન કરે ને તો એને શુભેચ્છા આપવાય. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. હવે એક 15 મિનિટની એક ઉક્તિ છે. એકચુઅલી મુંબઈમાં કદાચ તમે જોયું પણ હશે, પૃથ્વીમાં, પૃથ્વી થિયેટર્સમાં 2-3 વર્ષ પહેલાં 7/21 નામનો એક પ્રયોગ થયો. એમાં 6-7 જુદા જુદા કલાકારોએ 15-15 મિનિટની એકોક્તિઓ ભજવી, મોનો એક્ટ્સ. અલગ અલગ વિષયો હતા. એમાં મેં એકોક્તિ લખી અને ડિરેક્ટ કરી અને જિજ્ઞાએ એ પરફોર્મ કરી. એ એકોક્તિ વિશે મારે બહુ કંઈ કહેવું નથી, તમારી સામે પરફોર્મ થશે. કોની એકોક્તિ છે એ તમે થોડી વારમાં જોઈ શકશો. ઓવર ટુ જિજ્ઞા, મારું માઇક બંધ કરો.
ગિવ મી જસ્ટ 15 સેકન્ડ્સ ટુ સેટ અપ.
પચીસ કરીએ.
નિખિલ ખુશી સહેજ એટલે મૂકું છું.
હા, ટેબલ લઈ લો, સ્ટૂલ નાનું લઈ લો. એ હવે એક્સટેમ્પોર જ કરવું પડશે. નિખિલની ખુરશી આ છે. હા હા, પ્લીઝ. હા,
થોડું ફોકસ કરવું પડશે. થોડીક આઈ ડોન્ટ નો, થોડી અઘરી મારાથી થોડું ઓછું લખાઈ ગયું છે.
સૌથી પહેલા મારા ખરાબ અવાજ બાબતે હું માફી માંગી લઉં છું અને પછી શરૂ કરીશ. તો શરૂ કરીએ એક નઈ લખાયેલી કવિતાની એક ઉક્તિ. નિખિલે લખવાનું શરૂ કર્યું 17 વર્ષની ઉંમરે. એને લખતો કર્યો એના દોસ્ત રુસ્તમ હોસંગે. બન્યું તો એવું કે એકવાર નિખિલ અને રુસ્તમ ટ્રેનમાં માથેરાનથી મુંબઈ આવી રહ્યા હતા. રુસ્તમ જેપનીઝ હાઇકુનું કલેક્શન વાંચી રહ્યો હતો ને વચ્ચે વચ્ચે વાવ ગ્રેટ એવું બધું કર્યા કરતો હતો. હવે નિખિલને આવા ઉદ્ગારો ઓછા ગમે, ખાસ કરીને બીજા માટે નીકળ્યા હોય તો. આવી કવિતાઓ તું હમણાં લખી દો. એવું કહીને નિખિલે ટ્રેનની ચેન ખેંચી લીધી. તારી બેને કહીને ઊભા થઈ ગયેલા રુસ્તમને શાંતિથી કીધું કે ગાર્ડ આવે ને એ પહેલા હું 3 હાઇકુ લખી કાઢીશ. એમાંથી એક બી બ્રિલિયન્ટ હોય ને તો આ ચેન ખેંચ્યાનો 66 રૂપિયાનો દંડ તારે ભરવાનો રુસ્તમ. ને બરાબર 10 મિનિટ પછી કવિતાના જાણકાર રુસ્તમે નિખિલની પહેલી કવિતાને 66 રૂપિયાની દાદ આપી. માથેરાનથી મુંબઈ જતી ટ્રેનમાં નેરળ સ્ટેશનથી લગભગ 8 કિલોમીટર દૂર કવિ નિખિલ દેસાઈનો જન્મ થયો. મેં કહ્યું એમ એ વખતે એ 17 હતો. આજે કવિ શ્રી નિખિલ દેસાઈ 73 છે ને મરી રહ્યો છે. નિખિલ દેસાઈ મરી રહ્યો છે. મરે એમાં શી ધાડ મારી? એના બાપ દાદા આડોશી પાડોશી બધા મર્યા છે. એની 2 અઢી પત્નીઓએ મરી ગઈ. છેલ્લા 53 વર્ષમાં નિખિલે 9 કૂતરા પાળ્યા, એમાંથી 8 પોતાની આંખ સામે મરતા જોયા. આ 9માં સામે નિખિલ મરશે કદાચ. તે મરે એમાં આટલો બધો હોબાળો છે ને? બાપ દાદા આડોશી પાડોશી 2-2 પત્નીને 8 કૂતરા કરતા આ નિખિલ દેસાઈનું મરવું વધારે મોટું કઈ રીતે છે એ મને કોઈ સમજાવશે પ્લીઝ? પ્લીઝ નિખિલ ને સલો રોગ બી જબરો થયો નહીં? એને છાજે એવો એના લેવલનો અલ્ઝાઈમર. એક તો નામમાં વજન ને રોગ બી જરા હટકે. મને ખાતરી છે નિખિલને હાર્ટ બાર્ટ નું કંઈક થયું હોત ને તો ઈગો હર્ટ થાત, પણ એવું ના થયું. નિખિલને અલ્ઝાઈમર થયો, મગજનો રોગ, બધું ભૂલતા જવાનો રોગ. 4-1 મહિનામાં નિખિલ શ્વાસ લેવાનું ભૂલી જશે. તો નિખિલ દેસાઈ મરી રહ્યો છે. એને ખબર પડી કે તરત જ એણે એના મૃત્યુને ડિક્લેર કર્યું ઇલેક્શનની જેમ. હવે રોજ સવારે એની બાલ્કનીની આર્મચેર પર સભાઓ ભરે છે ને તમે બધા જિંદાબાદના મોઢાઓ લઈને એને ભેગી કરેલી મેદિનીના હિસ્સા બનો છો. નિખિલ હવે ઘણું બધું ભૂલવા માંડ્યો છે, પણ રોજ સવારે બાલ્કનીની આર્મચેર પર આવવાનું નથી ભૂલતો. યુ નો હી લવ્સ ઇટ. આ તમારો પૂજ્ય ભાવ, અહોભાવ. પેલા સોરી, પણ ખબર નહીં કે નિખિલને અહોભાવથી જોનારા તમને સાચો નિખિલ દેખાડવાની ઈચ્છા હું રોકી જ નથી શકતી. તમને એમ પણ થતું હશે કે નિખિલ વિશે આટલા અધિકારથી બોલ 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 કરનારી છું કોણ? હું કવિતા, આખું નામ નિખિલ દેસાઈએ નહીં લખેલી કવિતા. તમે જાણો છો નિખિલ છેલ્લા 52 વર્ષથી એક ધારું લખી રહ્યો છે. નિખિલ લખ્યું, બહુ બહુ લખ્યું, પણ એને મને ક્યારેય ના લખી. ઇનફેક્ટ એ જેટલી કન્સિસ્ટન્ટલી બીજી કવિતાઓ લખતો ગયો એટલી જ કન્સિસ્ટન્ટલી એ મને ના લખતો રહ્યો. કેટલીક વાર તો મને હાથમાં ઉપાડીને, ખડિયામાં ઝબોળીને હું કાગળ પર આવું આવું થતી હોઉં ત્યારે એણે આના મનનો ઊંચો વાળી દીધો. હી હેઝ અબોર્ટેડ મી 1000 ટાઈમ્સ. નિખિલે મને પહેલી વાર ના લખી ત્યારે 19 વર્ષનો હતો. વીતેલા 2 વર્ષોમાં એની જિંદગી ચિત્તાની જેમ દોડી હતી. એક બાજુ એના પહેલા સંગ્રહે કવિતાની દુનિયામાં એને વંડર બોય બનાવ્યો હતો, તો બીજી બાજુ ઘેર એના બાપાને અલ્ઝાઈમરે ભરખ્યા હતા. દેસાઈ કુટુંબ અને આ રોગનો સંબંધ 3 પેઢીનો છે. His father was sinking very fast. નિખિલ બહુ ધ્યાન રાખતો એમનું. પણ એ દિવસે નિખિલને એના રાઇટિંગ ટેબલ પરથી દેખાયું કે એના બાપા એના બીજા સંગ્રહની પ્રૂફ્સ ઉપર પેશાબ કરી રહ્યા હતા. નિખિલ લોસ્ટ ઓલ હિઝ સેન્સીસ. 3 રાતના ઉજાગરા પછી આ દ્રશ્ય જોઈને નિખિલ ગાંડો થઈ ગયો. એને દોડીને એના બાપને ધક્કો માર્યો જોરથી. વિસ્મૃતિના અંધારામાં ગરકાવ થઈ ગયેલા બેશુદ્ધ બાપની આંખમાં ખબર નહીં ક્યાંથી એક ક્ષણ માટે દીકરાએ ધક્કો માર્યાની વેદના ડોકાઈ. નિખિલને દેખાઈ એણે ધક્કો મારેલા હાથ પર 1000 હાથીનું વજન વર્તાયું. પોતાના મૂતરમાં ઊંધા પડીને કણસતા બેશુદ્ધ બાપને જોવાનું એના માટે અસહ્ય થઈ ગયું. એણે બાપને ઉંચક્યા, કપડાં બદલાવ્યા, ખાટલા પર સુવાડ્યા, એમને પગને હાથ અડાડ્યો ને એમના ખાટલાથી પોતાના રાઇટિંગ ટેબલ સુધીની 7 ફૂટની લાંબી સફર આરંભી. એ સફરમાં એની ઘેરી વાળી યાદો, એની હજારો યાદો કે જ્યારે જુદી જુદી હજારો રીતે એના બાપના ઉજાગરા ઉપર મૂતરેલો, એના બાપે એને ધક્કો નહોતો માર્યો. નિખિલ એના રાઇટિંગ ટેબલ પર બેઠો, એની નોટબુકના કોળા પાના એની સામે તાકી રહ્યા હતા. એનો ગુનો, એનો અપરાધ એના ટેરવા પર આવીને ઊભા હતા. નિખિલે કલમ ઉપાડી પણ મને ના લખી. લખ્યા વગર બાપના ખાટલે ગયો, એમના પગ દબાવવા માંડ્યો. એક આજ્ઞાંકિત પુત્રની જેમ, એક અપ્રામાણિક કવિની જેમ 26 વર્ષની ઉંમરે નિખિલને કોન્સ્ટિપેશન થયું. હેવી કોન્સ્ટિપેશન. ઉદેક મિનિટના સોનેટ જેટલા કામમાં એ ખાસો ખંડ કાવ્ય જેટલો સમય લેવા માંડ્યો હતો. જૂના સંડાસની દિવાલના ખરેલા પોપડામાં આકૃતિઓ કલ્પી કલ્પી એનો સમય પસાર કરતો. એક દિવસ અચાનક એ દિવાલ પર એને 17 વર્ષ પહેલા મરી ગયેલી એની માં દેખાઈ ને બોલવા માંડી. નૈણા કોઠે પાણી પીતો હોય તો ને ખાવામાં થોડો ધડો રાખતો જતા ન થાય. હવે નિખિલને કવિતા લખવી હતી. કોન્સ્ટિપેશન પર ઠપકો આપવા સંડાસની દિવાલ પર ઉપસી આવેલી માની કવિતા. એ જ દિવસે બપોરે નિખિલને સમાચાર મળ્યા કે એનો બીજો સંગ્રહ પલાખા યુનિવર્સિટીમાં પ્રિસ્ક્રાઇબ થયો છે. નિખિલને વાતની સોલિડ કિક આવી કે લગભગ એની જ ઉંમરના છોકરા છોકરીઓ એને ભણવાના છે. પાઠ્યપુસ્તકમાં તાજો જ પ્રવેશેલો કવિ નિખિલ અચાનક કોન્સ્ટિપેશન જેવા અભદ્ર વિષય ઉપર કવિતા ના લખાય એવું વિચારીને રાઇટિંગ ટેબલ પરથી ઊભો થઈ ગયો. કવિ નિખિલ ભૂલી ગયો કે કવિતા કોન્સ્ટિપેશન પર નહીં માં પર હતી. અત્યાર સુધી તો નિખિલને ટેવ અત્યાર સુધી તો નિખિલને ટેવ પડી ગઈ હતી મને નહીં લખવાની. સાચું કહું, મેં એને કનડવાનું છોડી દીધું હતું. એ વખતે હું એ નિખિલને તમારી જેમ મુગ્ધતાથી જોતી અને પ્રસિદ્ધિના કોઈએ નહીં જોયેલા શિખરો ઉપર ઝંડા ગાડેલા એટલે નહીં, પણ માણસ તરીકે ખાસું ઊંચો ઉડેલો. બાપ દાદા પાસેથી મળેલી 400 વીઘા જમીન અને વિનોબાને ભૂદાનમાં આપી દીધી. કોઈ પણ અવોર્ડ માટે કોઈ પણ વિદ્વાનના તળિયા ના ચાટ્યા. સાયકલ પર દેશનો પ્રવાસ કર્યો. ઇમરજન્સી વખતે જેલમાં ગયો. યુ આર રાઈટ, હી ઇઝ નોટ ઓન્લી અ પોએટ, હી ઇઝ અ હીરો. એટલે જ અવારનવાર એ મને ના લખે તોય હું એને માફ કર્યા કરતી. પણ એકની એક ભૂલ માટે એકના એક માણસને કેટલી વાર માફ કરાય? મને મનમાં રાખવાની જેટલી તાકાત એનામાં છે, એના મનમાં રહેવાની એટલી તાકાત મારામાં નથી. તમારા નિખિલ દેસાઈએ છેલ્લા 14 વર્ષથી ગીત નથી લખ્યું. કેમ ખબર છે? કેમ કે ગીતો બરાબર ટ્રાન્સલેટ નથી થતા અંગ્રેજીમાં. નિખિલની કવિતાઓ ટ્રાન્સલેટ થવા માંડી ત્યારથી જ ક્યાંક ઊંડે ઊંડે એના મગજમાં ઇન્ટરનેશનલ ફેમ, માર્કવેઝ જેવી જગવિખ્યાતિ, વિક્ટર યુગો જેવી સ્મશાન યાત્રા, એવું બધું રમ્યા કરે. વારે તહેવારે નિખિલ નોબેલ પ્રાઇઝ વિશે બી વિચારી લે. તેઓ સ્વીકારશે નહીં ક્યારે. પોતાના મામૂલીપણા પર રેતી નાખવાની જૂની ટેવ છે નિખિલ. મને મામૂલીપણા સામે ચીડ નથી, જરાય નહીં. ચીડ તો ખાલી એ વાતની છે કે એક લાર્જર દેન લાઈફ નિખિલે એક મામૂલી નિખિલને કવિતા જ ના લખવા દીધી. જ્યારે જ્યારે નિખિલ નિર્વસ્ત થઈને પોતાના રાઇટિંગ ટેબલ પર એની સામાન્ય વાસનાઓ, વેષણાઓ, ગિલ્ટ્સ, બધી આંખો જોતી હોય એવા સપનાઓ, બધી પીઠો ઈચ્છતી હોય એવી શાબાશીઓ, બધા દિમાગો કરતા હોય એવી લાલચો વ્યક્ત કરવા જાય ત્યારે કંઈક એને પાછું વાળી લે. નિખિલે ખખડાવેલો મારા ઘરનો દરવાજો હું ખોલું, નિખિલ ત્યાં ઊભો જ ના હોય. નિખિલના મામૂલીપણાની નહીં થયેલી અભિવ્યક્તિ એ જ હું, એક સામાન્ય સાચા આખા નિખિલની કવિતા એ જ હું. પણ આ નિખિલે મને ના લખી, વારંવાર ના લખી, ના લખી લખીને આજે હું એક ના લખાયેલું મહાકાવ્ય બની ગઈ છું. નિખિલની અંચાઈનું મહાકાવ્ય. તમે બધા નિખિલના ચાહકો, એની કલાના ફેન્સ, એની કવિતાના આશિકો, મને કહેશો કે 75 વર્ષનો અલ્ઝાઈમર થયેલો આ ડોસો કાલે મરી જાય તો તમે શું ગુમાવશો? હા, તમે હીરોને ગુમાવશો. પણ હીરોઝ મરતા હોય છે એમાં શી ધાડ મારી? પાપ ગુનો અપરાધ તો એ થયો છે કે માંસ, લોહી, આંખ, કાન, કિડની, ફેફસા વાળા એક મર્ત્ય પોટલાએ એક અમર્ત્ય મહાકાવ્યને ટૂંપો દીધો છે. કારણ કે આ કવિતા સામાન્ય હતી ના, કારણ કે આ અસામાન્ય કવિતા કવિના સામાન્ય પણાની હતી. ચાલો જાઓ તમે બધા, નિખિલના ચાહકો, એની કલાના ફેન્સ, એની કવિતાના આશિકો. એ જાય પછી એના માનમાં 2 મિનિટનું મૌન પાળજો, ને બીજી 2 મિનિટનું મૌન પાળજો એણે પાળેલા આ મૌનના માનમાં.
Oh, thank you very much. Thank you so much. અમને લોકોને વેરી ફ્રેન્કલી થોડો ડર હતો કે એક્રોસ ધ ફૂટલાઇટ આ વાત પહોંચશે કે નહીં, અને યોર ઓવેશન અમને ઘણા બધા દિવસો સુધી એનર્જી આપશે. થેન્ક યુ વેરી મચ ટુ અ વન્ડરફુલ ઓડિયન્સ. થેન્ક યુ. Jigna, you'll see, he'll see her in a completely different role now. મારું એક બીજું નાટક જેનું શીર્ષક હતું અમે બધા સાથે તો દુનિયા રહીએ માથે. That's okay. એનું 2 મિનિટ બંધ કરી દો ને, ત્યાં સુધી હું પૂર્વ ભૂમિકા બાંધી દઉં. આજના દિવસનો લાસ્ટ પીસ છે. મેં એક નાનકડું પઠન કરેલું, સુનિલભાઈ અહીંયા હાજર છે એમના ચાલો ગુજરાતમાં, એના માટે મેં સ્પેશિયલ એક વસ્તુ લખેલી. એનું એ વખતે નામ હતું એર ઇન્ડિયા 75, અને એના પછી મેં એના ઉપરથી એક ફૂલ લેન્થ પ્લે બનાવ્યો જેનું. સુનિલભાઈ પ્લીઝ કમ યાર, પ્લીઝ ધેર સ્પેસ યાર, પ્લીઝ પ્લીઝ કમ. તો એના પરથી પછી મેં એક પ્લે બનાવ્યું, એનો એનો ટાઇટલ તો જયભાઈ આવો ને અહીંયા છેલ્લો પીસ છે, આવો મજા આવશે. અરે આવો આવો,
તમે બે જણા આ બાજુ.
માય પ્લેઝર. તો એના પછી મેં એક પ્લે કર્યો ફૂલ લેન્થ જે મુંબઈમાં ભજવાયું, એનું નામ અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે. એ પ્લેમાંથી એક અંશ જિજ્ઞા પરફોર્મ કરશે, હું એને વચ્ચે વચ્ચે થોડા ક્યુઝ આપીશ. વાત એવી છે, આમાં પૂર્વ ભૂમિકા બાંધી દો, અમદાવાદની પોળ છે, અને જે લોકો અમદાવાદના છે એમને ખબર હશે, જે લોકો મુંબઈના છે એમને ચોલ્સ જોઈ છે એટલે એમને પણ ખબર હશે કે પોળ એટલે એક જાણે કે કુટુંબ, એક મોટું ફેમિલી, બધા એકબીજા સાથે સંકળાયેલા હોય. કોઈના ઘરમાં ડોકિયું કરવું ઇટ્સ નોટ એ ટેબુ એટ ઓલ, એટલે એના માટેનું લાયસન્સ બધા પોતે લઈને જ આવ્યા હોય તે. અને સુખ દુઃખમાં ભાગીદારી એ પણ બહુ જબરદસ્ત. નો લોનલીનેસ, નો સ્કોપ ફોર એની પ્રાઇવસી, બટ નો લોનલીનેસ એટ ઓલ. અને એવી પોળમાં એક વિધવા બા છે. વિધવા બા કરીને જે પિક્ચર આવે આપણા મનમાં એવા બિલકુલ નથી. શી ઇઝ વન ઓફ ધ મોસ્ટ લાઇવલીએસ્ટ, વેરી લાઇવલી વુમન. એનું નામ છે મનશી ડોશી. અને આ ઉંમરે, 75 વર્ષની ઉંમરે, જ્યારે બીજા બધાને કાશી અને વૃંદાવન જવાની, ચારધામની યાત્રા કરવાની ઈચ્છા હોય, ત્યારે આ મનશી ડોશીનું સપનું છે અમેરિકા જવાનું.
આય મારું રોયું, ન્યુયોર્કના એમ્પાયરનું સ્ટ્રેટ બિલ્ડિંગ અને 141 માર પછીના ધાબે મારા પાપડ ઉકવાતા હોય.
અને એનું આ જે સપનું છે એની પાછળ આખી પોલ લાગી છે વર્ષોથી, પણ એના 3 વાર વિઝા રિજેક્ટ થાય છે કારણ કે શી ડઝન્ટ ગેટ અ સ્પોન્સર ઇન ધ યુએસ. અને 20 વર્ષ પછી એવું બને છે કે અમેરિકન એનઆરઆઈ, કોઈ બિલિયોનેર, એને એવી ઈચ્છા થાય છે કે કેરટેકર મારા ઘરમાં આવે બાળકો માટે. તો એ એવી હોવી જોઈએ કે જે બાળકોને સારા સંસ્કાર પણ આપી શકે અને સરસ ગુજરાતી રસોઈ બનાવી શકે, એ કદાચ વધારે મોટી કન્સર્ન. અને એટલા માટે એ હી થ્રોઝ ઇન્ટરવ્યુ ત્યાં. અને ઇન્ટરવ્યુના અલગ 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 ઘણા બધા સ્ટેજીસ છે. એ બધા સ્ટેજ પાર કરતી કરતી, એટલે પહેલા બાયોડેટા લખવાથી માંડીને ધ એન્ટાયર પ્લે ઇઝ અબાઉટ દેટ, ધ વે ઇન વિચ આખી પોળ ભેગી થઈને બાયોડેટા લખે. પહેલા તમને ખબર જ ના હોય કે બાયોડેટા એટલે શું, તો એની આખું સંશોધન થાય. સો ધ એન્ટાયર પ્લે ઇઝ ધ પ્રોસેસ ઓફ દેટ ઇન્ટરવ્યુ. પણ એ બધા સ્ટેજ પાર કરીને છેલ્લું જે સ્ટેજ છે એ છે રસોઈની સ્પર્ધા. અને રસોઈની સ્પર્ધામાં આ ડોસી શું કરે છે અને કેવી રીતે જીતે છે, એના માટે ખાસ સારું સ્વાદુપિંડ ધરાવતો એક માણસ મોકલવામાં આવ્યો છે. ખાસ યુએસથી એઝ કમ ડાઉન ટુ ઇન્ડિયા ટુ ઇન્ટરવ્યુ ચાખવા માટે. અને આવે છે ત્યારે કોણ કોનો ઇન્ટરવ્યુ લે છે એ આપણે જોઈએ. Good morning, Mansi-ben. Can I start?
એક મિનિટ સાહેબ, તમે મારું ખાવાનું ટેસ્ટ કરો ને પહેલા તમને વાંધો ના હોય તો એક સવાલ પૂછું.
Sure.
અત્યારે તમારા મગજમાં કુલ ટોટલ કેટલા વિચારો ચાલી રહ્યા છે?
એટલે?
એટલે એમ કે અત્યારે તમારા મગજમાં ચાલી રહ્યા છે એ વિચારોની એક્ઝેક્ટ સંખ્યા કેટલી?
એક્ઝેક્ટ સંખ્યા તો કેવી રીતે કહી શકું?
આ પણ વિચારો છે તો ખરા.
હા, એટલે વિચારો તો હોય ને.
ના હોવા જોઈએ. ખાતી વખતે માણસના મગજમાં બીજા કોઈ વિચાર ના હોવા જોઈએ, ખાલી એક જ વિચાર હોવો જોઈએ કે દુનિયા ગઈ તેલ પીવા, મારે હવે ખાવું છે. માણસ જમવા બેસે ને સાહેબ, તારે એની ઉપર એના મગજનું નહીં પણ એની હોજરીનું ને એની જીભનું સામ્રાજ્ય હોવું જોઈએ. જો આ હોય ને તો જ એને ખાવા વિશે બોલવાનો અધિકાર છે. વાત સાચી ખોટી?
સાચી વાત છે.
મેં તો છે ને મારી પોરની બધી છોડીઓને શીખવાડી દઉં કે તમારો વર જમતી વખતે મોબાઈલ હાથમાં લે ને તો સીધી થારી ખેંચી નિરમા પાવડર લઈને ઉટકી જ નાખવાની. બે દડમ સીધો થઈ જાય. હવે તમાર જેવા મોટા માણસને તો આવી ફરજ ના પાડી શકું, પણ એટલી રિક્વેસ્ટ કરું છું કે સુરેશભાઈ, તમે બધા વિચારો બાજુ મૂકીને પછી આ મારું ખાવાનું ચાખો ને તો કદાચ મારી કલાનો બરોબર ન્યાય મળે.
સારું, હું ટ્રાય એવો ચોક્કસ કરીશ કે આ ખાતી વખતે મારા મનમાં બીજા કોઈ વિચારો ના હોય. ચોક્કસ ટ્રાય કરીશ.
આ તમે ટ્રાય કરો સાહેબ, એટલું અઘરું નહીં. તમે કહેતા તમારી મદદ કરું.
શેમાં? વિચારો બાજુ માટાવમાં.
ઓહો,
એવું શક્ય છે?
શક્ય છે સાહેબ. એક મિનિટ ઊભા રહેજો. એ સુગંધ આવે છે સાહેબ. બસ, તો એ સુગંધની પાખ પર બેસીને મારા ખાવાના બાજુ આવો સાહેબ. જૂના જમાના લગ્નો બનતી હતી ને ચાર જ આઈટમ મેં બનાવીશ. દાળ, ભાત, લાડુ ને ફૂલવડી. આપણે ભાત થી શરૂ કરીએ સાહેબ.
ઓકે.
ખાવાનું નહીં સાહેબ, વર્ણન શરૂ કરીએ. ભાતનું વર્ણન. તમે વર્ણન સાંભળતા જાઓ, તમારા મગજમાંથી એક પછી એક વિચારો દૂર થતા જશે. ભાતના છે ને બે પ્રકાર હોય સાહેબ, છૂટો ભાત ને ભેગો ભાત. મારું પર્સનલી એવું માનવું છે કે ભાત તો છે ને ભેગો જ હોવો જોઈએ, કારણ કે છૂટા ભાત પર દાળ રેડો ને એટલે દાળ બધી થાળીમાં ફરવા જતી રહે ને ભાત બચારો એકલો રહી જાય. એટલો ભાત ભેગો બનાવવાનો ને પાછો એવો ફળફળતો બનાવવાનો તો કોકવાર એકલો તમ બે ચમચી ઘી મીઠું નાખીને ચોરીને ખાધો એમ તો એમ લાગે કે ગળામાંથી અમૃત પસાર થયું. આવો ફડફડતો ભાત બનાવીને મેં ટ્રાય કર્યો છે જોશે. એક મિનિટ સાહેબ, હવે ફૂલવાડીનો વારો. આ એક હાથમાં પકડો લો. ફૂલવાડીમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે દરેક ફૂલવાડીમાં એક આખો મરી ઇઝ કમ્પલસરી. કરકરી ફૂલવાડીમાં એક મરી હોય ને સાહેબ, તો ખાનારનો એમ થઈ જાય કે આ ખાઈને મરી જઈએ ને તોય વાંધો નહીં. જો તમે તોડો એટલે તમને ખ્યાલ આવશે. જો જો છે તોડવાનું કીધું સાહેબ, ખાવાનું નહીં.
હવે પ્લીઝ મને ખાવા દો, મારા મોઢામાં પાણી આવે છે.
આ તો લાડવા વિશે સાંભળી લો સાહેબ, એટલે પાણીનો ધોધ થઈ જશે. જે માણસને ચૂરમાનો લાડુ ના ભાવતો હોય ને એની જીભ ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. લાડુની પાછી બે જાત હોય સાહેબ, હસતો લાડુ ને રડતો લાડુ. લાડુ છે ને હંમેશા રડતો હોવો જોઈએ, ઘી થી લથ બાદ. હસતો લાડુ એટલે ઘી વગરનો, આમ તોડવા જાવ ને એટલે બધા વિખરાઈ જાય. ટૂંકમાં લાડવો હસે ને ખાવા વાળો રડ. એટલે લાડુ રડતો બનાવવાનો, પણ એ પહેલા એ યાદ રાખવાનું કે લાડુ દડા જેવો ગોળ વળાવો જોઈએ અને પછી થપ્પ કરીને કથરોટમાં એવો પડવો જોઈએ કે એની નીચે બેઠક થઈ જાય. છે અને એવી બેઠક થાય કે લાડવો જાણે બેઠો બેઠો ખાવા વાળાને સીટી મારીને બોલાવતો હોય કે આય ભાઈ હવે મને ખા.
હવે પ્લીઝ મને મને ખાવા દો.
શું કીધું સાહેબ?
હવે પ્લીઝ મને ખાવા દો.
આ જ વાક્યની રાહ જોઈને બેઠી હતી કે હવે પ્લીઝ મને ખાવા દો. માણસ જમવા બેસે ને સાહેબ, તારા ગમે એવા મોટા તિસ્માર ખાનો ફોન આવે ને તો એને કહી દેવાનું કે હવે પ્લીઝ મને ખાવા દો. તમારા પોતાના વિચારો નહીં કહી દેવાનું કે હવે પ્લીઝ મને ખાવા દો. હવે તમે ખાવ સાહેબ, હવે છે ને તમારા મનમાં બીજા કોઈ વિચાર નહીં, હવે તમને ખાવાનું લાયસન્સ મળ્યું. ખાવ સાહેબ. સોરી સાહેબ, તમારો ટાઈમ લીધો, પણ આટલું તમારે કરવું જ પડે એવું હતું. કારણ કે તમને ખાતા જ નહોતું આવડતું, તમે એ જોવાયા હતા કે મને બનાવતા આવડે છે કે નહીં.